એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે. ગ્રંથસાર વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે સામાન્ય પ્રવાસ વર્ણન જેવું નથી, કંઈક અલગ છે.
હા, આજે વાત કરીશું બિલ બ્રાયસનના પુસ્તક એ વોક ઇન ધ વુડ્સ વિશે. ગુજરાતીમાં આપણે કહી શકીએ જંગલમાં એક સફર.
બરાબર. અને આ કોઈ મહાન પર્વતારોહકની સિદ્ધિ ગાથા નથી, ખરું ને?
ના ના, બિલકુલ નહીં. એ જ તો એની ખાસિયત છે. આ તો બિલ બ્રાયસન, જે આપણા જેવા જ એક સામાન્ય લેખક છે, એમની વાત છે.
બિલ બ્રાયસન એટલે એ અમેરિકન લેખક જે રમૂજી પ્રવાસ વર્ણનો માટે જાણીતા છે.
એ જ. લાંબો સમય બ્રિટનમાં રહ્યા પછી પાછા અમેરિકા આવે છે અને ન્યૂ હેમ્પશાયરમાં એમના ઘર પાસે જ એ જુએ છે અમેરિકાની પેલી પ્રખ્યાત એપલેચિયન ટ્રેલ.
ઓ, એપલેચિયન ટ્રેલ, પેલી જે પૂર્વ કિનારે છેક જોર્જિયાથી મેઇન સુધી જાય છે.
બરાબર. લગભગ શું કહેવાય, 3500 કિલોમીટર લાંબો રસ્તો, પહાડો, જંગલો, એ બધું.
3750 કિલોમીટર. અને બ્રાયસન, જેમને પહેલા કોઈ ખાસ ટ્રેકિંગનો અનુભવ નથી, એ આખી ટ્રેલ ચાલવાનું નક્કી કરી લે છે.
અને એટલે જ આ પુસ્તક આટલું રસપ્રદ બને છે. એક સામાન્ય માણસનું મહત્વાકાંક્ષી અને કદાચ થોડું અવિચારી કહી શકાય એવું સાહસ.
તો આજે આપણે આ પુસ્તક વિશે શા માટે વાત કરી રહ્યા છીએ? એની અત્યારના સમયમાં શું પ્રસ્તુતતા છે?
જો મને લાગે છે કે આ પુસ્તક આપણને ઘણી વસ્તુઓ પર વિચાર કરવા પ્રેરે છે, જેમ કે પ્રકૃતિ સાથે આપણો જે સંબંધ તૂટી રહ્યો છે.
હા, એ તો છે.
પછી મિત્રતાની કસોટી, શારીરિક અને માનસિક સહનશક્તિ, અને સૌથી મજાની વાત કે મુશ્કેલીઓ આવે ત્યારે પણ હસી કેવી રીતે શકાય.
અને પહેલી વાત કે સફળતા હંમેશા છેક સુધી પહોંચવામાં નથી હોતી.
ચોક્કસ. ક્યારેક પ્રયાસ કરવો, અનુભવ લેવો, એ પણ સફળતા જ છે, આ પુસ્તકે બતાવે છે.
તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ. બ્રાયસન ન્યૂ હેમ્પશાયરમાં રહેવા આવે છે, ટ્રેલ જોવે છે અને બસ તરંગમાં આવીને નક્કી કરી લે છે કે મારે આ ચાલવું છે.
હા, નિર્ણય તો લઈ લે છે, પણ પછી આવે છે તૈયારીનો તબક્કો. અને એ શું કહેવાય, બહુ રમૂજી છે.
કેવી રીતે?
એ ટ્રેલ પરના જોખમો વિશે પુસ્તકો વાંચવાનું શરૂ કરે છે. રીંછ કેવી રીતે હુમલો કરે, સાપ કેટલા ઝેરી હોય, હવામાન કેવું ખરાબ હોઈ શકે.
ઓ બાપ રે, એટલે જ્ઞાન લેવાને બદલે બીક વધતી જાય છે એમ?
બરાબર. એ વધારે ને વધારે ડરતા જાય છે. એ બતાવે છે કે એ કેટલા બિન અનુભવી હતા અને જંગલ વિશે એમના ખ્યાલો કેવા રોમેન્ટિક પણ અવ્યવહારુ હતા. પછી એમને સમજાય છે કે આ એકલા તો નહીં જ થાય.
અને ત્યારે વાર્તામાં આવે છે સ્ટીવન કેડ્સ, જે કદાચ આ સફર માટે સૌથી અયોગ્ય વ્યક્તિ હતા.
હા, કહી શકાય. કેડ્સ એમના જૂના મિત્ર ખરા, પણ શારીરિક રીતે સાવ અનફિટ. ભૂતકાળમાં દારૂની લત હતી, સ્વભાવે પણ થોડા વિચિત્ર.
પણ એ જેમની સાથે આવવા તૈયાર થાય છે એમ.
હા, એ એક જ વ્યક્તિ મળે છે જે હા પાડે છે. અને આ બે જણની જોડી, બ્રાયસન અને કેડ્સ, એ જ આ પુસ્તકનું હૃદય છે. એમનું હાસ્ય, એમની ખેંચતાણ, બધું જ એમના સંબંધમાંથી જ આવે છે.
એમની ખરીદી પણ એવી જ હશે ને?
અરે પૂછો નહીં. પેલા આઉટફિટર સ્ટોરમાં જાય છે અને જરૂર કરતાં કેટલોય વધારે સામાન ખરીદી લે છે. મોંઘો દાટ, ભારે ખમ, જાણે સાધનોથી જંગલ જીતી લેવું હોય.
આ શરૂમાં જ બતાવે છે કે આગળ શું થવાનું છે. પેલી માનવીય વૃત્તિ કે આપણે પ્રકૃતિને ઓછી આંકીએ છીએ અને વાસ્તવિકતાનો સામનો કરવા તૈયાર નથી હોતા.
બિલકુલ.
તો પછી શું થાય છે જ્યારે લોકો ખરેખર ટ્રેલ પર પગ મૂકે છે જોર્જિયામાં?
સ્પ્રિંગર માઉન્ટેનથી શરૂઆત કરે છે અને તરત જ, મતલબ કે પહેલા દિવસથી જ, બધી રોમેન્ટિક કલ્પનાઓ ભાંગીને બુક્કો થઈ જાય છે.
એટલે શું મુશ્કેલીઓ આવે છે?
વાસ્તવિકતા બહુ કઠોર છે. પેલી ભાડેખમ બેગ, સતત ચડાણ ઉતરાણ, દક્ષિણમાં પણ ઠંડી લાગે, આખા શરીરમાં દુખાવો, પગમાં ફોલ્લા પડે, ભૂખ તો એવી લાગે. બ્રાયસન આ બધી શારીરિક પીડાનું વર્ણન એવી રીતે કરે છે કે આપણને હસવું આવે અને એમની દયા પણ આવે. પાસાને પણ બતાવે છે. પણ બ્રાયસન અને કિડ્સ માટે તો ઘણીવાર માથાનો દુખાવો જ બની રહે છે.
પછી તેઓ આગળ વધે છે અને ગ્રેટ સ્મોકી માઉન્ટેન્સ પહોંચે છે. ત્યાં વાર્તા થોડી ગંભીર બને છે એવું મેં સાંભળ્યું છે.
હા ચોક્કસ. સ્મોકીઝમાં બ્રાયસન માત્ર ચાલતા નથી, પણ આસપાસના ઇતિહાસ અને પર્યાવરણ વિશે પણ વિચારે છે, લખે છે. ખાસ કરીને પેલા અમેરિકન ચેસ્ટનટ વૃક્ષોની વાત કરે છે.
એ શું હતું?
એક સમયે પૂર્વ અમેરિકાના જંગલોમાં આ ચેસ્ટનટ વૃક્ષોનું રાજ હતું, લાખોની સંખ્યામાં. પણ પછી એક બહારથી આવેલો રોગ લાગુ પડ્યો અને લગભગ બધા જ વૃક્ષો ખતમ થઈ ગયા, નામશેષ થઈ ગયા.
ઓહ, આ તો બહુ દુઃખદ કહેવાય.
હા, અને આ ઘટના બતાવે છે કે કુદરતી સંતુલન કેટલું નાજુક હોય છે અને આપણી એક ભૂલ કે બેદરકારી કેવી મોટી અસર કરી શકે છે. અહીં બ્રાયસનને પ્રકૃતિની ભવ્યતા સાથે એની નબળાઈનો પણ અહેસાસ થાય છે.
એટલે આ પર્યાવરણીય ચિંતન પણ પુસ્તકનો એક મહત્વનો હિસ્સો છે. પણ સ્મોકીઝમાં એમની મુશ્કેલીઓ તો ચાલુ જ રહી હશે ને?
અરે, ઓછી થવાને બદલે વધી જાય છે. એ લોકો અચાનક એક ભયાનક બરફના તોફાનમાં ફસાઈ જાય છે.
બરફનું તોફાન દક્ષિણમાં?
હા, અને કેટ્સની હાલત તો બહુ ખરાબ થઈ જાય છે. અને ત્યારે એમને પહેલીવાર એકદમ સ્પષ્ટપણે સમજાય છે કે આખી ટ્રેલ પૂરી કરવી એ કદાચ એમના માટે શક્ય જ નથી.
આ એક મોટો ક્ષણ હશે એમના માટે.
બહુ મોટો. અહંકાર ઓગળવા માંડે છે, વાસ્તવિકતા સામે આવે છે, અને પછી એ લોકો એક અઘરો નિર્ણય લે છે, ટ્રેલનો એક ભાગ છોડી દેવાનો અને નજીકના ગેટલિનબર્ગ શહેરમાં જવાનો.
ટ્રેલ છોડવી, આ તો મોટો વળાંક કહેવાય. એમના મનોબળ પર શું અસર થઈ હશે આનાથી?
અસર તો થઈ જ, પણ કદાચ એને હું નકારાત્મક નહીં કહું, એ એક જાતનો સ્વીકાર હતો પોતાની મર્યાદાઓનો. અને કદાચ એનાથી ટ્રેલ પૂરી કરવી એ લક્ષ્ય કરતા ટ્રેલનો અનુભવ કરવો એ વધુ મહત્વનું બન્યું.
અને ગેટલિનબર્ગનું વર્ણન પણ રમૂજી છે એમ.
હા, બ્રાયસને શહેરનું બહુ મજેદાર વર્ણન કરે છે. પછી થોડા સમય માટે કેટ્સ અલગ થઈ જાય છે, બ્રાયસન એકલા આગળ વધે છે, પછી કેટ્સ પાછા જોડાય છે, પછી આવે છે વર્જિનિયાનો લાંબો કંટાળાજનક પણ જાણે ધ્યાનમગ્ન કરી દે એવો રસ્તો. બ્રાયસન એને કહે છે ધ લોંગ ગ્રીન ટનલ,
લાંબી લીલી સુરંગ.
હા, આ તબક્કો શારીરિક કરતા માનસિક રીતે વધુ કસોટી કરે છે.
અને પુસ્તકના પહેલા ભાગના અંત સુધીમાં એ લોકો લગભગ 1400 કિલોમીટર ચાલી નાખે છે, પણ પછી થાકીને ટ્રેક છોડી દે છે.
હા, શારીરિક અને માનસિક રીતે સાવ થાકી જાય છે, એટલે હાલ પૂરતું રોકાઈ જાય છે, પણ વાર્તા ત્યાં અટકતી નથી.
બરાબર, થોડા સમય પછી ફરી શરૂ કરે છે.
હા, બ્રેક પછી બ્રાયસન ફરીથી ટ્રેલ તરફ ખેંચાય છે. એ ન્યૂ ઇંગ્લેન્ડમાં ઉત્તર તરફ નાના નાના ટ્રેક કરે છે, ક્યારેક એકલા, ક્યારેક ફેમિલી સાથે.
એમનું તેની ટ્રેલ અલગ લાગે છે.
હા, એ નોંધે છે કે ઉત્તરનો રસ્તો વધુ ખડકાળ છે, વધુ અઘરો છે. અને આ દરમિયાન એ અમેરિકાની જે ફોરેસ્ટ સર્વિસ છે, નેશનલ પાર્ક સર્વિસ છે, એમની કામગીરી પર પણ થોડી ટીકા કરે છે, જંગલોના સંચાલનમાં શું ખામીઓ છે વગેરે.
અને પછી
અંતિમ પડકાર, ફરીથી કેટ્સને બોલાવે છે.
હા, સૌથી અઘરા ભાગ માટે મેઇન રાજ્યમાં આવેલો પેલો કુખ્યાત 100 માઇલ વાઇલ્ડરનેસ. નામ પરથી જ ખબર પડે કે કેવો હશે.
100 માઇલનો જંગલી વિસ્તાર, ત્યાં કેવો અનુભવ રહે છે? પહેલા કરતા વધુ મુશ્કેલ?
ઘણો વધારે. ભયંકર કીચડ, ધારદાર પથ્થરો, લગભગ સતત વરસાદ, મચ્છર અને બીજા જીવજંતુઓનો પાર નહીં, સામાન પણ હવે જવાબ દેવા માંડે છે.
અરે બાપરે,
પરિસ્થિતિ એટલી ખરાબ થાય છે કે એકવાર તો કિડ્સ થોડા સમય માટે ખોવાઈ પણ જાય છે. ભારે ચિંતા થઈ જાય છે બ્રાયસનને, જો કે પછી મળી આવે છે. પણ આ અનુભવ એમની સહનશક્તિની શું કહેવાય ચરમસીમાની કસોટી કરે છે.
અને આખરે એ લોકો ટ્રેલના ઉત્તરી છેડા માઉન્ટ કતાહન એના પાયા સુધી પહોંચી જાય છે. તો પછી શિખર પર ચડે છે કે નહીં? અને અહીં જ વાર્તાનો સૌથી રસપ્રદ અને મને લાગે છે સૌથી અર્થપૂર્ણ વળાંક આવે છે.
એટલે
એ લોકો શિખરના બેઝ સુધી તો પહોંચી જાય છે, પણ હવામાન બહુ જ ખરાબ હોય છે અને બંને જણ થાકીને સાવ લોથપોથ થઈ ગયા હોય છે. અને ત્યારે એ લોકો સભાનપણે નક્કી કરે છે કે શિખર પર નથી ચડવું.
શું વાત કરો છો, આટલી મહેનત પછી છેક ત્યાં પહોંચીને શિખર પર ન ચડવું, આ તો નિરાશાજનક ન કહેવાય?
કદાચ પહેલી નજરે એવું લાગે, પણ બ્રાયસન એને એ રીતે નથી જોતા. એમના માટે આ હાર નથી, પણ સ્વીકાર છે. પોતાની મર્યાદાઓનો સ્વીકાર, પ્રકૃતિની તાકાતનો સ્વીકાર.
એટલે કે
પુસ્તકનો જે વારસો છે, જે સંદેશ છે, એ ટ્રેલ પૂરી કરવામાં નથી, એ પ્રયાસમાં છે, એ અનુભવમાં છે. અને પેલી નિષ્ફળતા જેવી દેખાતી ક્ષણમાં જે સ્વીકાર છે એમાં છે. ભલે એમણે લગભગ 40% ટ્રેલ જ પૂરી કરી, પણ એનાથી જે સમજણ મળી, પ્રકૃતિ પ્રત્યે જે આદર જન્મ્યો, એ અમૂલ્ય છે. આ જ ખરી શિખર સિદ્ધિ છે એમ કહી શકાય.
વાહ, વાહ, દૃષ્ટિકોણ તો કોઈ અલગ છે. આ આખી યાત્રા હસતા, રમતા, લડતા, ઝઘડતા, થાકતા, આ બધામાંથી બ્રાયસનના જીવન અને વિચારો પર શું અસર પડી હશે? કયા મુખ્ય વિચારો કે મૂલ્યો આમાંથી તારવી શકાય?
ઘણા છે. સૌથી પહેલું તો એ કે પ્રકૃતિનો જે સીધો અનુભવ છે, પ્રત્યક્ષ, એ પુસ્તકો વાંચવા કરતાં કે વાતો સાંભળવા કરતાં ક્યાંય વધારે શક્તિશાળી છે. એ તમને બદલી નાખે છે.
બરાબર.
બીજું, પેલી રોમેન્ટિક કલ્પનાઓ અને કડવી વાસ્તવિકતા, એ બે વચ્ચેનું અંતર સ્વીકારવાની હિંમત અને પ્રામાણિકતા. પ્રકૃતિને જીતવાની નહીં, પણ એની સામે નમ્રો બનવાની વાત.
અને હાસ્યનું મહત્વ, એ તો બ્રાયસનની ઓળખ જેવું છે.
ચોક્કસ. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, એમાં પણ હસવાની વાત શોધી કાઢવી, એ બહુ મોટી તાકાત છે. એ તમને ટકી રહેવામાં મદદ કરે છે. શારીરિક પડકારો ભલે તકલીફ આપે, પણ એનાથી આપણને આપણી જાત વિશે, આપણી ક્ષમતાઓ વિશે ઘણું જાણવા મળે છે. આપણી સહનશક્તિ વધે છે.
અને મિત્રતાનું શું? બ્રાયસન અને કેડ્ઝનો સંબંધ થોડો જટિલ લાગ્યો મને.
હા, એ પરફેક્ટ મિત્રતા નથી. ઝઘડા થાય છે, મન દુઃખ થાય છે, તણાવ આવે છે, પણ આટલી અઘરી પરિસ્થિતિમાં પણ એ સંબંધ ટકી રહે છે, એ બતાવે છે કે મિત્રતા એની બધી ખામીઓ સાથે પણ કેટલી કિંમતી હોઈ શકે છે.
અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ.
હા, એ પણ. બ્રાયસન ખાલી પ્રકૃતિની સુંદરતાના વખાણ નથી કરતા, એ એની નાજુકતા પણ બતાવે છે, અને એના સંચાલનમાં જે સમસ્યાઓ છે એના પર પણ આંગળી મૂકે છે. અને છેલ્લો અને સૌથી મોટો સંદેશ, અપૂર્ણતાનો સ્વીકાર, અધૂરી સિદ્ધિનો સ્વીકાર, અને એ પ્રયાસમાં જ મૂલ્ય શોધવું.
આટલો લાંબો પ્રવાસ, આટલા બધા અનુભવો, એમાં એવા કયા મુખ્ય વળાંક હતા જેણે આખા અનુભવને, શું કહેવાય, એક નવી દિશા આપી દીધી? આપણે ત્રણ મુખ્ય પરિવર્તન બિંદુઓ તારવી શકીએ?
હા, જરૂર. મારા મતે પહેલો અને સૌથી પાયાનો વળાંક તો બ્રાયસનનો પેલો ટ્રેક કરવાનો આકસ્મિક નિર્ણય અને એમાં કેટ્સનું જોડાવું. આ કોઈ પ્લાનિંગ નહોતું.
હા, એ તો ખરું.
એક તરંગ હતો અને એક એવો સાથી મળ્યો જે કદાચ કોઈ હિસાબે ફિટ નહોતો. આ જોડીએ જ આખી વાતને એક ગંભીર સાહસને બદલે એક રમૂજી, અસ્તવ્યસ્ત અને બહુ જ માનવીય અનુભવ બનાવી દીધો. કેટ્સ વગર આ વાર્તા કદાચ એટલી મજેદાર નહોત.
સાચી વાત. બીજો વળાંક કયો ગણીશું?
બીજો મને લાગે છે કે પેલું સ્મોકી માઉન્ટેન્સમાં બરફના તોફાન પછી ટ્રેલ છોડીને ગેટલિંગબર્ગ જવાનો નિર્ણય. એ પહેલી વાર હતું જ્યારે એમણે સત્તાવાર રીતે સ્વીકાર્યું કે આખી ટ્રેલ પૂરી કરવી કદાચ શક્ય નથી.
હા, એ વાસ્તવિકતાનો સ્વીકાર હતો.
બરાબર. એક મોટો શિફ્ટ હતો. મારે આ પૂરું કરવું જ છે, એ ધ્યેયથી હટીને મારે આનો અનુભવ કરવો છે, એ તરફ જવાનું. પોતાની મર્યાદાઓ સ્વીકારવાની શરૂઆત. સફળતાની વ્યાખ્યા અહીં બદલાવા માંડી હતી.
અને ત્રીજો, જે કદાચ સૌથી પ્રતિકાત્મક છે, માઉન્ટ કથાદિન પર ન ચડવાનો નિર્ણય.
હા, એ શા માટે આટલો મહત્વનો છે? કારણ કે એ પુસ્તકના મૂળ સંદેશને જીવંત કરે છે. છેક મંજિલ સુધી પહોંચી ગયા છો, શિખર સામે દેખાય છે, પણ પરિસ્થિતિ અને થાકને માન આપીને તમે પાછા વળો છો. એ સભાન નિર્ણય દર્શાવે છે કે યાત્રા પોતે જ એક પુરસ્કાર છે. છેલ્લી ક્ષણે જીત કરતા પ્રામાણિકતા, વાસ્તવિકતાનો સ્વીકાર એ વધુ મહત્વનો બની જાય છે. એ પરિણામ કરતા પ્રયાસના મૂલ્ય પર ભાર મૂકે છે. આ નિર્ણય, શું કહેવાય, આખી ફિલોસોફીનો નિચોડ છે.
આખી વાત ભલે બ્રાયસન અને કેટ્સની અંગત યાત્રાની છે, પણ એવું લાગે છે કે આમાંથી સામાન્ય માણસ પણ ઘણું શીખી શકે છે. આપણા માટે આમાં શું બોધપાઠ છે?
ઘણું બધું છે. પહેલું તો એ કે કોઈ પડકાર માટે તમે કદાચ 100% તૈયાર ન હો, તો પણ એનો સામનો કરવાની હિંમત રાખવી જોઈએ, પ્રયાસ કરવો જોઈએ,
બ્રાયસન અને કેટ્સની જેમ.
હા. બીજું, લાંબા ગાળાની મિત્રતા એ હંમેશા સુવાળી નથી હોતી. એમાં ઉતાર ચડાવ આવે છે, પણ એ ખામીઓ અને મુશ્કેલીઓ છતાં ટકી રહે છે અને આપણને ટેકો આપે છે.
અને પેલું, શારીરિક મર્યાદાઓનો સામનો કરવાથી જે આત્મજાગૃતિ આવે છે, એનું શું?
ચોક્કસ. જ્યારે આપણું શરીર આપણને કહે છે કે બસ હવે નહીં, ત્યારે આપણને આપણી જાતની નવી ઓળખ થાય છે, આપણી સહનશક્તિ વધે છે, અને આજકાલના આરામદાયક જીવનમાં આપણે પ્રકૃતિથી કેટલા દૂર થઈ ગયા છીએ. સાચા, અઘરા પણ અસલી અનુભવોનું શું મૂલ્ય છે, એ બધું આ પુસ્તક યાદ કરાવે છે.
અને મુશ્કેલ સમયમાં હાસ્યનો ઉપયોગ કરવો.
હા, એ તો જાણે બચાવ કવચ જેવું છે. રમૂજ એ માત્ર મજાક નથી, પણ ટકી રહેવાની એક રીત છે. બ્રાયસન અને કેટ્સ સતત એનો ઉપયોગ કરે છે. અને છેલ્લે પેલી સફળતાની વ્યાખ્યા બદલવાની વાત. હંમેશા પહેલા નંબરે આવવું કે લક્ષ્ય 100% પૂરું કરવું એ જ સફળતા નથી.
પ્રયાસ કરવો, અનુભવવું, શીખવું એ પણ સફળતા છે.
બરાબર.
તો આટલી સરસ ચર્ચા પછી જો આપણે 3 મુખ્ય બોધપાઠ તારવવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ કયા હશે?
ભાવનાત્મક રીતે મને લાગે છે કે સૌથી અસરકારક વાત એ છે કે મિત્રતા, ભલે એ અપૂર્ણ હોય, ભલે એ કસોટીમાંથી પસાર થઈ હોય, એમાં પણ એક અતૂટ તાકાત અને ઊંડું હાસ્ય હોઈ શકે છે. બ્રાયસન અને કેટ્સનો સંબંધ એ જ બતાવે છે. પરફેક્શન જરૂરી નથી, સ્વીકાર જરૂરી છે.
બરાબર.
અને બૌદ્ધિક રીતે?
બૌદ્ધિક રીતે
મુખ્ય સૂજ એ છે કે પર્યાવરણ કે પ્રકૃતિની સાચી સમજ, એની કદર એ ખાલી પુસ્તકો વાંચીને કે સુંદર ફોટા જોઈને નથી આવતી. એ તો એના સીધા પ્રત્યક્ષ અનુભવથી જ આવે છે, અને એ અનુભવ ઘણીવાર અસ્વસ્થ કરનારો, પડકારજનક હોય છે. પણ એ જ આપણને પ્રકૃતિની ભવ્યતા, એની શક્તિ અને એની નાજુકતા, આ ત્રણેય વસ્તુઓ એક સાથે બતાવે છે.
અને છેલ્લે એક સાર્વત્રિક બોધપાઠ જે આપણા બધાના જીવનમાં કામ લાગે.
સાર્વત્રિક બોધપાઠ એ જ કે જીવનમાં ખરું મૂલ્ય ઘણીવાર છેવટના પરિણામમાં નથી હોતું, એ પરિણામ સુધી પહોંચવાના પ્રયાસમાં હોય છે, પેલી આખી પ્રક્રિયામાં હોય છે. એનો આનંદ માણવામાં, અસ્તવ્યસ્ત વાસ્તવિકતાને સ્વીકારવામાં અને આપણી અપૂર્ણતાઓમાંથી જે શીખવા મળે છે એને મહત્ત્વ આપવામાં. આ વાત જીવનના દરેક પાસાને લાગુ પડે છે. ખરેખર ગંતવ્ય કરતાં યાત્રા વધુ મહત્ત્વની છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.